એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને જ આમ થોડું ગંભીર લાગે ને, સૈન્ય રણનીતિ, મિલિટરી સ્ટ્રેટેજી.
હા, લાગે તો એવું જ.
પણ મને લાગે છે કે આ વિષયના પાઠ આપણા રોજિંદા જીવન માટે, આપણા કામકાજ માટે અને આપણા લક્ષ્યો માટે પણ એટલા જ જરૂરી છે.
બિલકુલ સાચી વાત છે.
અને આ સમજવા માટે આજે આપણે એન્ટ્યુલિયુજે એચેવિરિયા આઈઆઈના પુસ્તક મિલિટરી સ્ટ્રેટેજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આધાર લઈશું.
અને તમે જે કહ્યું ને કે આ રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, જુઓ, સ્ટ્રેટેજી શબ્દ તો આપણે કેટલી વાર વાપરીએ છીએ.
રોજે રોજ મારી બિઝનેસ સ્ટ્રેટેજી આ છે, પરીક્ષા માટે સ્ટ્રેટેજી બનાવવી પડશે.
એકદમ. પણ મોટા ભાગે આપણે જેને સ્ટ્રેટેજી કહીએ છીએ એ વાસ્તવમાં માત્ર ટેક્ટિક્સ હોય છે, મતલબ કે નાની નાની યુક્તિઓ. આ પુસ્તક આપણને એ જ શીખવે છે કે નાની નાની લડાઈઓ જીતવી અને આખું યુદ્ધ જીતવું એ બે વચ્ચેનો ફરક સમજવો કેટલો જરૂરી છે.
બહુ રસપ્રદ. તો ચાલો આ સફર શરૂ કરતા પહેલા જેમણે આ પુસ્તક લખ્યું છે એમના વિશે થોડું જાણીએ. લેખક છે એન્ટોલિયો જે એચેવિરિયા II,
અને એમની પ્રોફાઇલ બહુ જ ખાસ છે.
હા, એ માત્ર કોઈ યુનિવર્સિટીના પ્રોફેસર નથી, પણ અમેરિકી સેનાના એક નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ પણ છે, અને એમણે પ્રિન્સ્ટન જેવી સંસ્થામાંથી પીએચડી પણ કર્યું છે.
અને આ જ વાત એમના દ્રષ્ટિકોણને આમ બહુ અલગ બનાવે છે. એમને પ્રેક્ટિશનર સ્કોલર કહી શકાય,
એટલે કે જેમને થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો અનુભવ હોય.
બરાબર. એમની પાસે ખાલી પુસ્તકોનું જ્ઞાન નથી, પણ યુદ્ધભૂમિનો વાસ્તવિક અનુભવ પણ છે. અને જ્યારે આવો કોઈ વ્યક્તિ લખે ત્યારે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનું અંતર આમ ભૂસાઈ જાય છે. એમણે તો યુએસ આર્મી વોર કોલેજમાં મોટા મોટા સૈન્ય અધિકારીઓને સ્ટ્રેટેજી શીખવી છે, એટલે આપણે વિશ્વાસ રાખી શકીએ કે આપણે સાચા માર્ગદર્શક પાસેથી શીખી રહ્યા છીએ.
બરાબર. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું તે આપણને યુદ્ધ જીતવાના કોઈ રહસ્યો શીખવે છે?
ના ના, એનાથી ઘણું વધારે. લેખકનો મુખ્ય હેતુ તો સ્ટ્રેટેજી વિશે જે ગેરસમજો ફેલાયેલી છે ને એને દૂર કરવાનો છે.
અચ્છા.
એમની કેન્દ્રીય દલીલ એ છે કે રણનીતિ કોઈ ફિક્સ્ડ પ્લાન નથી, કોઈ રેસિપી બુક નથી કે તમે બસ અનુસરો અને જીતી જાઓ.
તો પછી એ શું છે?
એ તો બે બુદ્ધિશાળી પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ચાલતી એક જીવંત શતરંજની રમત જેવી છે. એક સંવાદ છે.
સંવાદ?
હા. તમે એક ચાલ ચાલો, સામેવાળો એનો જવાબ આપે, અને તમારે જવાબના આધારે તમારી આગલી ચાલ બદલવી પડે છે.
એટલે કે યોજના બનાવીને ભૂલી જવાની નથી, પણ સતત બદલતા રહેવાનું છે.
એકદમ. અને આ સમજવા માટે લેખક એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી માળખું આપે છે. એ છે ઉદ્દેશ્યો, માર્ગો અને સાધનો.
એન્ડ્સ, ways and means.
હા, સાદી ભાષામાં કહીએ તો ઉદ્દેશ્યો. તમારે ખરેખર શું જોઈએ છે? તમારું અંતિમ લક્ષ્ય શું છે?
બરાબર.
માર્ગો, તમે એ લક્ષ્ય સુધી કયા રસ્તે પહોંચશો? અને સાધનો, એ રસ્તા પર ચાલવા માટે તમારી પાસે શું શું છે? પૈસા, લોકો, સમય.
આ તો જીવનના કોઈ પણ લક્ષ્ય માટે લાગુ પડે એવું લાગે છે.
બિલકુલ. લેખક કહે છે કે જો આ ત્રણ વચ્ચે તાલમેલ ન હોય તો દુનિયાની શ્રેષ્ઠ યોજના પણ નિષ્ફળ જાય છે.
ચાલો તો પુસ્તકની ઐતિહાસિક યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલા કોણ આવે છે? સન સુ.
હા, શરૂઆત થાય છે પ્રાચીન ચીની વિચારક સન સુથી. એમનો સૌથી પ્રખ્યાત વિચાર છે, શ્રેષ્ઠ જીત એ છે જે લડ્યા વગર મળે.
આ સાંભળવામાં બહુ આદર્શવાદી લાગે છે. મતલબ લડ્યા વગર કેવી રીતે જીતી શકાય?
સન સુ કહે છે કે દુશ્મનની સેના પર હુમલો કરવો એ છેલ્લો વિકલ્પ છે. એના કરતાં બહેતર એ છે કે તમે એની રણનીતિ પર હુમલો કરો. એના મિત્ર દેશોને તોડી નાખો, એના લોકોનું મનોબળ તોડી નાખો. આજના બિઝનેસ જગતમાં પણ આ જોવા મળે છે.
કઈ રીતે?
એ નાખ્યું કે પેલી કંપનીઓ લડ્યા વગર જ હારી ગઈ.
વાહ, આ તો બહુ સચોટ ઉદાહરણ છે.
એ પછી લેખક આપણને લઈ જાય છે પ્રાચીન ગ્રીસમાં થ્યુસીડાઇડ્સ પાસે. એમણે એ સવાલ પૂછ્યો જે આજે પણ એટલો જ મહત્વનો છે, દેશો યુદ્ધ શા માટે કરે છે?
અને એમણે શું જવાબ આપ્યો?
ત્રણ મુખ્ય કારણો, ભય, સન્માન અને હિત. ફિયર, ઓનર એન્ડ ઇન્ટરેસ્ટ.
ભય, સન્માન અને હિત. આજે પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ જ કારણો દેખાય છે.
બરાબર, તો આ પ્રાચીન વિચારો પાયો નાખે છે. પણ પછી
ઔદ્યોગિક ક્રાંતિ આવી.
હા, અને યુદ્ધનું સ્વરૂપ બદલાયું. ત્યારે તો રણનીતિના નિયમો પણ બદલાયા હશે. અહીંથી જ આધુનિક વિચારકોનો પ્રવેશ થાય છે, ખરું ને? ક્લોઝવિડ્સ અને જોમિની.
હા, અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. નેપોલિયનના યુદ્ધો પછી બધાએ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આ યુદ્ધને કેવી રીતે સમજી શકાય.
જોમિની નામના વિચારકે કહ્યું કે યુદ્ધ એક વિજ્ઞાન છે, એના પાક્કા નિયમો છે. જો તમે એ નિયમોનું પાલન કરો તો તમે જીતી શકો છો. એમણે જીત માટે એક જાણે ચેકલિસ્ટ આપી દીધી.
પણ એ તો બહુ જ યાંત્રિક લાગે છે. શું યુદ્ધ જેવી જટિલ બાબતને ફક્ત એક ચેકલિસ્ટથી જીતી શકાય?
તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો, અને આ જ વાત ક્લોઝવિટ્સ નામના બીજા વિચારકે કહી. એમણે કહ્યું જોમિનીની વાત ખોટી છે.
અચ્છા,
યુદ્ધ કોઈ વિજ્ઞાન નથી, એ એક કળા છે જેમાં માનવીય ભાવનાઓ, રાજકારણ અને નસીબનો પણ મોટો હાથ હોય છે.
રસપ્રદ.
અને એમણે એક ક્રાંતિકારી વિચાર આપ્યો જે આજે પણ સ્ટ્રેટેજીનો પાયો ગણાય છે. યુદ્ધ એ રાજનીતિને અન્ય માધ્યમોથી ચાલુ રાખવા સિવાય બીજું કંઈ નથી.
આ વાક્ય થોડું ભારે છે, એનો સરળ અર્થ શું થાય?
સરળ અર્થ એ કે સેનાની જીતહારનો કોઈ મતલબ નથી જો એ દેશના રાજકીય લક્ષ્યો પૂરા ન કરે. સેના તો માત્ર એક સાધન છે, અસલી ઉદ્દેશ્ય તો રાજકીય હોય છે.
ઓકે.
અને એમણે ઘર્ષણ એટલે કે ફ્રિક્શનનો અદ્ભુત ખ્યાલ આપ્યો. એમણે કહ્યું કે યુદ્ધમાં કાગળ પર જે યોજના બને છે ને,
એ વાસ્તવિકતામાં ક્યારેય એ રીતે લાગુ નથી થતી.
બરાબર, કેમ કે ત્યાં અણધારી ઘટનાઓ બને છે. સૈનિકો થાકી જાય છે, હવામાન ખરાબ થાય છે, ખોટી માહિતી મળે છે. આ બધી નાની નાની અડચણો મળીને મોટામાં મોટી યોજનાને પણ નિષ્ફળ બનાવી શકે છે.
મને યાદ છે, કોલેજમાં એક પ્રોજેક્ટ માટે અમે આખી રાત જાગીને પરફેક્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું હતું, પણ સવારે પ્રેઝન્ટેશન વખતે જ પ્રોજેક્ટર બગડી ગયું.
બસ, એ જ હતું તમારું ઘર્ષણ.
હા, એ અમારું ઘર્ષણ હતો.
અને આ ઘર્ષણનો સૌથી મોટો શિકાર બની પ્રથમ વિશ્વયુદ્ધની જર્મન શ્લીફેન યોજના. કાગળ પર તેજસ્વી યોજના હતી, પણ એટલી કઠોર હતી કે વાસ્તવિકતાનો સામનો જ ન કરી શકી.
અને પછી
બીજા વિશ્વયુદ્ધમાં બ્લિટ્ઝક્રીગ.
હા,
એ અનુભવ પછી વિચારકોએ ટેન્ક અને વિમાનો જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્લિટ્ઝક્રીગ જેવી નવી રણનીતિ વિકસાવી જે ઝડપ અને લવચિકતા પર આધારિત હતી.
અને પછી આવ્યો પરમાણુ યુગ, જેણે તો રમતના બધા નિયમો જ બદલી નાખ્યા હશે.
બિલકુલ. પરમાણુ બોમ્બ પછી સ્ટ્રેટેજીનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જીતવાનો નહીં, પણ યુદ્ધ અટકાવવાનો એટલે કે ડિટરન્સનો બની ગયો.
કારણ કે બધાને ખબર હતી કે પરમાણુ યુદ્ધમાં કોઈ વિજેતા નથી,
માત્ર વિનાશ છે. અને આજના પડકારો તો સાવ અલગ છે. આતંકવાદ સામેની લડાઈમાં તમારો દુશ્મન કોઈ દેશ નથી, પણ એક વિચારધારા છે.
અહીં તમે બોમ્બ ફેંકીને નહીં, પણ લોકોનું દિલ અને દિમાગ જીતીને જ સફળ થઈ શકો છો.
સાચી વાત. અને હવે તો યુદ્ધના મેદાન પણ બદલાઈ ગયા છે.
સાયબર વોરફેર અને ઇન્ફોર્મેશન વોરફેર.
હા, હવે લડાઈ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર લડાઈ છે. કોઈ દેશની પાવર ગ્રીડ હેક કરવી કે ચૂંટણીમાં ખોટી માહિતી ફેલાવવી એ પણ એક રણનીતિક ચાલ છે.
તો આ આખી ચર્ચામાંથી મને લાગે છે કે ચાર મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી મહત્વનો એ કે રણનીતિ હંમેશા રાજનીતિને આધીન હોય છે.
બરાબર, યુદ્ધ એ અંત નથી, સાધન છે. બીજો સંદેશ એ છે કે રણનીતિ એક સંવાદ છે, એક પાત્રી નાટક નહીં.
તમારે હંમેશા વિચારવું પડે કે તમારો પ્રતિસ્પર્ધી શું વિચારતો હશે.
હા, એના વગર બનાવેલી યોજના અધૂરી છે. ઘણીવાર મોટી કંપનીઓ 5 વર્ષનો પ્લાન બનાવી દે છે, અને પછી ભલે ને દુનિયા બદલાઈ જાય, એને વળગી રહે છે.
આની સાથે જ ત્રીજો સંદેશ જોડાયેલો છે. ઘર્ષણ અને અનિશ્ચિતતા એ વાસ્તવિકતા છે. કોઈ પણ યોજના 100% સફળ નહીં થાય.
એટલે સારી રણનીતિ કઠોર નહીં, પણ લવચીક હોય છે. પ્લાન બી હંમેશા તૈયાર હોવો જોઈએ.
અને ચોથો સંદેશ,
આપણું મૂળભૂત માળખું, ઉદ્દેશ્યો, માર્ગો અને સાધનો વચ્ચેનું સંતુલન.
મોટા સપના જોવા સહેલા છે, પણ એને પૂરા કરવા માટે તમારી પાસે પૂરતા સંસાધનો અને સાચો રસ્તો છે કે નહીં એ તપાસવું જરૂરી છે.
નહીં તો એ માત્ર હવાઈ કિલ્લા બનીને રહી જાય છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર આમ મગજમાં બેસી જાય છે.
હા.
પહેલો વિચાર, રણનીતિ એ કોઈ પૂર્વ લેખિત સ્ક્રિપ્ટ નથી, પરંતુ વિજયનો એક સિદ્ધાંત છે જેને પ્રતિસ્પર્ધીની પ્રતિક્રિયાઓ સામે સતત અનુકૂળ થવું પડે છે.
આ એ જ લવચિકતાની વાત છે. બીજો એક શક્તિશાળી વિચાર છે, શાનદાર વ્યૂહાત્મક એટલે કે ટેક્ટિકલ સફળતાઓ પણ રણનીતિક રીતે અર્થહીન છે જો તે રાજકીય ઉદ્દેશ્યને પૂર્ણ ન કરે.
એટલે કે રોજિંદા નાના નાના ટાર્ગેટ પૂરા કરવાથી ખુશ ન થવું, હંમેશા એ જોવું કે શું આ કાર્યો આપણને આપણા મોટા લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે.
સાચું.
અને ત્રીજો વિચાર આને જ આગળ વધારે છે, વ્યૂહાત્મક સુસંગતતા વિનાની વ્યૂહાત્મક સફળતા એ માત્ર એક મોંઘી નિષ્ફળતા છે.
આનું બિઝનેસનું ઉદાહરણ બહુ સરસ છે.
હા, માની લો કે કોઈ કંપનીની માર્કેટિંગ ટીમે એક જોરદાર કેમ્પેઇન ચલાવી અને લાખો લાઇક્સ મેળવી. આ એક ટેક્ટિકલ સફળતા છે.
બરાબર.
પણ જો એનાથી કંપનીના વેચાણમાં કોઈ વધારો ન થયો તો સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ એ કેમ્પેઇન નિષ્ફળ જ ગણાય.
એકદમ સાચી વાત. અને આ બધા સિદ્ધાંતો આપણે વાસ્તવિક જીવનમાં પણ લાગુ કરી શકીએ છીએ. ચાલો બિઝનેસનું જ ઉદાહરણ લઈએ. કોઈ કંપની પેલું આપણું માળખું વાપરી શકે. ઉદ્દેશ, 2 વર્ષમાં માર્કેટ લીડર બનવું. માર્ગો, નવી પ્રોડક્ટ્સ અને ડિજિટલ માર્કેટિંગ. સાધનો, આપણી પાસે રહેલી મૂડી, ટીમ અને બ્રાન્ડ.
પણ આ બધું કરતી વખતે મુખ્ય સ્પર્ધક શું કરી રહ્યો છે તેના પર સતત નજર રાખવી પડે,
અને જરૂર પડીએ આપણી સ્ટ્રેટેજી બદલવી પડે.
અને આ જ વાત કારકિર્દી અને અંગત જીવનને પણ લાગુ પડે છે. ધારો કે કોઈનો ઉદ્દેશ્ય છે કે 5 વર્ષમાં મેરેથોન દોડવી.
ઓકે.
તો એના માર્ગો શું હશે? એક વ્યવસ્થિત ટ્રેનિંગ પ્લાન અને યોગ્ય ખોરાક અને એના સાધનો, વ્યક્તિનો પોતાનો સમય, ઉર્જા અને પૈસા.
અને આ સફરમાં ઘર્ષણ પણ આવશે.
બિલકુલ. ક્યારેક ઈજા થશે, ક્યારેક મૂડ નહીં હોય. આ બધા માટે માનસિક રીતે તૈયાર રહેવું એ જ એક સારી રણનીતિ છે.
એટલે માત્ર સખત મહેનત કરવી પૂરતી નથી, યોગ્ય દિશામાં યોગ્ય પદ્ધતિથી મહેનત કરવી એ જ સાચી રણનીતિ છે.
તો આ સમગ્ર ચર્ચાનું અંતિમ તારણ શું કાઢી શકાય? મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે એક સારા રણનીતિકારનું સૌથી મોટું શસ્ત્ર કોઈ મિસાઇલ કે પૈસા નથી, પરંતુ તેની સ્પષ્ટ વિચારસરણી છે.
બરાબર.
સ્ટ્રેટેજી કોઈ જાદુ નથી, પણ લક્ષ્યો, સંસાધનો અને કાર્યપદ્ધતિને તર્કબદ્ધ રીતે ગોઠવવાની એક પ્રક્રિયા છે.
અને હું એક છેલ્લી વાત ઉમેરીશ. આ પુસ્તક આપણને શીખવે છે કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા હંમેશા એક પ્રશ્ન પૂછો, શા માટે?
શા માટે
હું આ શા માટે કરી રહ્યો છું? મારો અંતિમ ઉદ્દેશ્ય શું છે? આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે. અને હંમેશા યાદ રાખો, તમારો પ્રતિસ્પર્ધી પણ તમારી જેમ જ વિચારી રહ્યો છે. તેથી અનુકૂલન ક્ષમતા એ જ સફળતાની અંતિમ ચાવી છે.
આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. તમારા અંગત કે વ્યાવસાયિક જીવનમાં હાલમાં એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં તમે રોજિંદા કાર્યો એટલે કે ટેક્ટિક્સમાં એટલા વ્યસ્ત છો કે તમે તમારા લાંબા ગાળાના લક્ષ્ય એટલે કે સ્ટ્રેટેજી વિશે વિચારવાનું ચૂકી ગયા છો? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.